તારીખ 18/3/1988 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 337 338 અને 339 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 257
આત્મદ્રવ્ય પરથી જ્ઞાનની દ્રષ્ટિ ખસતી નથી. આત્મદ્રવ્યમાં પોતાના સ્વભાવનું ધ્યાન આશ્ચર્ય અદભુત અને આશ્ચર્યાત્મક સ્વરૂપ નિધાન આત્મ તત્વ છે, પરમેશ્વર તત્વ છે. એના ઉપરથી જ્ઞાનીની દ્રષ્ટિ ખસતી નથી. અવસ્થામાં દર્શન જ્ઞાન ચારિત્ર આનંદ આદિ અનેક વિભૂતિ પ્રગટ થાય છે તો પણ દ્રષ્ટિ આત્મદ્રવ ઉપરથી ખસીને પર્યાય ઉપર આવતી નથી. જો પર્યાયમાં રોકાય, પર્યાયમાં દ્રષ્ટિ ચોંટી જાય તો મિથ્યાત્વમાં આવી જાય, તો જ્ઞાન દશા છૂટી જાય. અજ્ઞાન દશામાં આવી જાય, મિથ્યાત્વમાં આવી જાય, પરમેશ્વર પદનો અનાદર થાય, અવિવેક થાય અને જ્ઞાન દશા ટકી શકે નહીં. આ સંદર્ભમાં કાલે આપણે એ વિષય ચાલતો હતો કે જ્ઞાની છે એનું આવું પુરુષાર્થનું કાય અંદરમાં અસાધારણ છે, તેમ છતાં એને અવૃત્તિ એવું વિશેષણ કેમ લગાવવામાં આવે છે એ વિષય ચાલતો હતો. અસંયમ કહેવાય છે તો અસંયમ સંબંધી ખુલાસો છે અહીંયા કે પાંચમા અને છઠ્ઠા ગુણ સ્થાનની અપેક્ષા, પાંચમા અને છઠ્ઠા ગુણ સ્થાને જેટલી માત્રામાં સંયમ છે એનાથી વધુ સંયમ હોવાથી અસંયમ કહે છે એવી અપેક્ષા છે. પણ ખરેખર સંયમ હોવાથી 41 પ્રકૃતિનો એને બંધી થતો નથી. પ્રકૃતિઓમાં મિથ્યાત્વ, નપુસક વેદ, નરકાયુ, નરગતિ, નરક પ્રાયુ પૂર્વી એકેન્દ્રિય, દ્વિન્દ્રિય, ત્રિન્દ્રિય, ચતુરિન્દ્રિય જાતિ મૂળક સંસ્થાન સંપ્રાપ્ત સુપાટીતા સંન આતાક સૂક્ષ્મ અપર્યાપ્ત પર સાધારણ એ સૌ સરવાર સુધીમાંથી એનો આધાર છે. 25 ને 16 41 પ્રકૃતિ થાય. 25 છે ચારિત્રને લઈને થાય છે, 16 છે મીઠા દર્શનની પ્રધાનતાથી બંને પામે છે. એવી જે 41 પ્રકૃતિ છે એનો નાશ કરે છે. ચારિત્રો ની પછી પ્રકૃતિ નો નાશ થાય છે એનો અર્થ કે ત્યાં એટલું ચારિત્ર છે એટલું સ્પષ્ટ થાય છે. ઉક્ત સંદર્ભ કે વિશેષ સ્પષ્ટતા કરતે હુએ આચાર્ય દેવ ઉપાસક અધ્યયન કલ્પ 21 શ્લોક 245 મેં ફરમાતે હૈ કે દર્શન ઓર અનંતાન્ય વિકશાય જૈસી પ્રકૃતિઓ કા ઉપશમ ક્ષયોપશમ અથવા ક્ષય હો જાના મામૂલી બાત નહીં હૈ ઓર ઉનકે હો જાને સે જીવ કી પરિણતિ મેં આમૂલચૂલ પરિવર્તન હો જાતા હૈ મૂળ માપણો ફેરફાર થઈ જાય છે. ઉસી કે કારણ ઉસકે પ્રતિ સમય અસંખ્યાત ગુણી કર્મ નિર્જરા હોતી હૈ. પ્રતિ સમય અસંખ્યાત ગુણી કર્મ નિર્જરા છે એટલે એક સમય જે કર્મ નિર્જરા થાય એનાથી અસંખ્ય ગુણ ડબલ ત્રબલ નહીં બમણા બે ગુણા ચાર ગુણા દસ ગુણા નહીં અસંખ્ય ગુણ કર્મ નિર્જરા થાય છે. અનેક પ્રકૃતિઓ કા બંધ રૂપ જાતા હૈ ઓર અનેકો કે સ્થિતિ અનુભાગ કા હ્રાસ યા ક્ષય હો જાતા હૈ. ખરીદાય તો ખરી જાય પણ સત્તામાં છે એમાંથી અનેક પ્રકૃતિઓના સ્થિતિ અનુભાગની અંદર કાપ પડી જાય છે એનો હ્રાસ થઈ જાય છે. એમ ઉપાસક અધ્યયનમાં પણ કહ્યું છે इस तरह से चतुर्थ गुणस्थान वर्ती को अविरति असंयमी कहने के पीछे क्या अपेक्षा है क्या मर्यादा है तथा वह सर्वथा अवृत्ति और असंयमी नहीं है इसकी स्पष्टता हो जाती है. फिर भी विषय मंथन हेतु विवेचनीय है कि शल्य के तीन भेद हैं माया निदान और मिथ्या तीन शल्य हैं इनके रहते किसी को सम्यक दर्शन होना संभव ही नहीं है. और आगम में निशल्य वृत्ति कहाँ है. वस्तुतः ऐसा प्रकार तो सम्यक दृष्टिकोण निसंदेह सहज होता है परंतु ऊपर बतलाए प्रतिज्ञापूर्वक नियम रूप बाह्य व्रत उसे नहीं होते. निशल्य वृत्ति यानी तो निशल्य पूर्ण थी गयु तारे तो सम्यक दृष्टि से वैसे ही स्वानुरूप मनसान की अपेक्षा सम होता है और साथ ही अनंतानंद की वजह से असंयम की मुख्यता से आश्रय को प्राप्त होने वाले कर्म प्रकृतियों का सवन होने रूप भी संयम उसे होता है. परंतु ऊपर आगे के गुणस्थान के लायक संयम भाव नहीं होता. ऊपर ना गुणस्थान में योग्य है ने संयम नहीं होता. तो तत्व दृष्टि असंयमी कौन है. तत्वतः संयमी और असंयमी कौन. तो समयसार मूल एक वाच्य 324 में गाथा में जब तक यह आत्मा प्रकृति के निमित्त से रूप बिना विनिश्चना नहीं छोड़ता तब तक वह अविनायक है मिथ्या दृष्टि है और असंयमी है. आक्रम सोने 24वीं साथ प्रकृति ने साथ एकत्व करे छे उदय ने साथ एकत्व करे छे त्यारे इन्हें मिथ्या दृष्टि अविनायक ने असंयमी कहवामां आवे छे. ઉત્તરાર્ધમાં 1117 નંબરની ગાથામાં એમ કે છે કે નિષ્ક્રિય આત્મા કે સ્વશુદ્ધાત્મા કે ઉપલબ્ધિ સંયમ કહેલાતા હૈ એની પ્રાપ્તિ થઈ એને સંયમ કહેવામાં આવે છે. એટલો વિશે
જે
અષ્ટપાદ નિર્વાદ છે ધારણ કરીને પણ સમય દર્શનને પ્રાપ્ત નથી તેને અસંયમી કયા છે, અને બીજા કોઈ પણ વેશધારી વસ્ત્રધારીમાં સાધુ નામથી કહેવાતા હોય જગતમાં તે બધા પણ અસંયમી છે. બંનેની વાત ત્યાં લીધી છે, અસંયમી કહીને દ્રવલિંગી અને અન્યલિંગી બંનેને, એને અસંયમી કહીને બાહ્ય સંયમ પાળતા હોવા છતાં તેને અસંયમી કહ્યું છે અને તેને મનમન કરવાનો નિષેધ કર્યો છે કુંકુંડાચાર્યજીએ. જો એને વ્યવહારે પણ વંદન કરે તો ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ થઈ જાય. ગુરુદેવ જે જોરશોરથી વાત કરતા હતા તો વાત બહુ લોકોને કઠણ પડે એવી છે અથવા દુઃખ થાય એવી છે કે અત્યારે વૈષ્ણવી કોઈ પણ સાધુ વૈષ્ણવી ભાવ સંયમી નહીં હોવાથી અસંયમીમાં મનન કરવાની યોગ્ય છે, તેથી મને નમસ્કાર નથી કરતા. એનો બચાવ કરીએ, અનુરોધ ના કરીએ એટલે એનો બચાવ કરીએ તો કે મિથ્યા દ્રષ્ટિ થાય, નવે કુટે તૂટી જાય. એક કુટી ન તૂટે પણ નવે કુટે તૂટે. વંદન તો કરનારે કર્યા પણ આને ભેગા કરી એની સાથે તત્વજ્ઞાન ની પ્રવૃત્તિ કરવી, એની સાથે કોઈ પણ જાતનો સત્સંગ કરવો એ પણ નિષેધ છે. ત્યાગી ન મળે અને દ્રવ સંયમ ની ત્યાગી મળે તો એનો સંયમ તો કરવો કે નહીં, સત્સંગ તો કરવો કે નહીં, તો કે તારે ન કરવો. તો કે પણ એકલા સમય પસાર થતો નથી. તો કે સમય દ્રષ્ટિ શું ચારિત્ર દોષ લાગશે, તું સાદું લગ્ન કરી લઈજે પણ તું દ્રવલિંગીને સંસંગમાં લઈશ નહીં, તો તારું સમય દર્શન નહીં ટકે. શું ભય છે? ભલામાં તને ચારિત્રનો દોષ થશે, આમાં દર્શનનો દોષ થશે. એટલી બધી કડક સૂચના આપી છે. સાંભળશે એ તો પાપ ઉપર એવું બેસે, તારે તો નીચે બનવું પડશે. એ તને સંભળાવશે તો શું એને સંભળાવીશ, કેવી રીતે બનશે? હા, એ એમ કે હાથ જોડીને ભાઈ હું દ્રવલિંગી છું, ભલે ભાઈ સિંહ અંગીકાર કર્યો છે પણ મને સમયની પ્રાપ્તિ નથી, તો આત્માનુભવ થાય કેમ, સ્વરૂપ ધ્યાન કેમ થાય, સ્વરૂપ નિશ્ચય કેમ થાય, મને મહેરબાની કરીને કૃપા કરીને સમજાવો. તો વાંધો નહીં, તો સમજાવવાનો વાંધો નહીં, પણ હાથ જોડે તો એને જોડે. એ તો પોતે આચાર કહેવાતા હોય, પોતે સાધુ કહેવાતા હોય. ઉદ્ધાર થઈ જશે તો કે એની અંદરથી શરીર છોડવું પડશે કે શું? તો કે જ્યાં જ્યાં ઉપદેશ કર્યો હતો ત્યાં ત્યાં કહ્યું કે અત્યાર સુધી મેં કર્યું બધું ખોટું હતું, તો ભાઈ સબ થઈ શકે એવું નથી. તો હવે ત્યાં ત્યાં રહ્યું
પ્રતિજ્ઞા
લઈને પાડે છે. દ્રવ્યમુંડી નથી અત્યારે. એ ગુરુદેવ જ કહેતા ને કે અત્યારે તો કોઈ દ્રવ્યમુંડી પણ નથી. દ્રવ્યમુંડીનો તો પ્રસંગ કરવાનો પ્રશ્ન નથી, પણ અત્યારે તો કોઈ દ્રવ્યમુંડી પણ નથી. અને કડક ભાષા વાપરે છે, અષ્ટપાવરની અંદર ઘણી કડક ભાષા. એ તો દ્રવ્યમુંડીને માન લીધા છે, કેમ કે મૂળ મારા માંથી ભૂલામાનનો એ મોટામાં મોટું નિર્ણય થાય છે. એક શરાબ બજાર હોય, શરાબ બજારમાં શરાબનું જ પાટિયું ચોર મારીને બેસી જાય તો ધંધો ચોરી નો જ કરવાનો, પણ એ શરાફનું જ પાટિયું મારે, કે અહીંયા બધું શુદ્ધ કામ થાય છે. લોકોનું છેતરાવાનું મોટું નિમિત્ત બને છે. એમાં વિતરાગનો વિતરાગ માર્ગનો વેશ ધારણ કરે છે, અને વિતરાગ માર્ગમાં નથી તો વિતરાગ માર્ગને લૂંટે છે. ગુરુદેવ એને માર્ગના લૂંટાવા કહેતા, માર્ગને લૂંટે છે, ભગવાનના માર્ગને લૂંટે છે. આના જેવો બીજો મોટો કોઈ અપરાધ નથી.
બીજો કોઈ એને સહી કરે એનું સમાજને પણ નુકસાન ન કરે, લોકો
એની પાછળ પાછળ દોરાઈ જાય. કારણ કે તે આત્માનો સ્વભાવ નથી. કોઈ પણ શુભ ભાવ
હોય
પોતાની અનુભૂતના પહોંચે છે. એ વિષયની અંદર જરા સૂક્ષ્મ અવલોકનથી સૂક્ષ્મ મંથનથી સમજવું જોઈએ. એનો છેલ્લો છેડો જ્યાં સુધીનો છે કે પોતાને રાગ થાય છે, એ રાગ પોતાને નિષેધ આવતો નથી, તો એ રાગનું એને અનુમોદન છે. વિચારથી અને વિકલ્પથી એમ કહે કે રાગ કરવા યોગ્ય નથી, રાગનું કરવું કરાવવું અનુમોદન યોગ્ય નથી. પણ જ્યારે એકત્વપણે પોતે રાગનો કરતા છે એનું પ્રતિભાસે છે, એકતા બુદ્ધિ એ થતા રાગમાં, ત્યારે તો એ રાગને કરે જ છે. પણ વિકલ્પ એવો વારંવાર એને ચાલતો હોય કે આ રાગ છે કરવા જેવું નથી, તો પણ એ વિકલ્પમાં એને આકુલતા ન થાય, દુઃખ ન થાય, વિકલ્પની આકુલતાને દુઃખ ન લાગે, તો એને રાગ સંમત છે. મારો દ્રષ્ટાંત એ છે કે જેમ પોતાથી પોતાની ઈચ્છા અનુસાર કોઈ કાર્ય ન થાય તો એને આકુલતાને દુઃખ થાય છે, તેને પોતે ધારેલું ન થાય, ધાર્યું ન થાય તો કેવું એને અંદરમાં થઈ આવે છે, અને પોતાનું ધાર્યું ન થાય તો એ ધાર્યું કરવા માટે ખૂબ આકુલિત થઈને એ પ્રયત્ન કરે છે. તો અહીંયા એને રાગ થાય છે, છતાં એની સામે કેમ નિષેધ આવતો નથી? એનો અર્થ કે એના આકુલતા થતી નથી એની. જો આ રાગમાં આકુલતા હોવા છતાં આકુલતા થતી નથી તો એને સંમત કરે છે, એની અનુમોદના થઈ ગઈ, એને રાગને એ રાગ નહીં છૂટે. એનો રાગ રાગનું એકત્વ છે એ નહીં મટે, એટલે એનો છેલ્લો છેડો છે અનુમોદનાનો, કે પોતાના રાગમાં આકુલતા થાય, દુઃખ લાગે તો જ રાગથી ખસી શકે, નહીં તો રાગને ના થવા પ્રત્યે એનું અનુમોદન વર્તે છે, જાણે અજાણે પણ એ રાગ મૂકશે નહીં. દોષ તો મિથ્યાત્વનો દોષ છે, એની અંદર દર્શનનું તીર થાય છે, દર્શનનું આવરણ આવે છે, રાગનું એકત્વ છે ત્યાં. મોટો દોષ તો સૌથી મોટો દોષ જ દર્શનનું છે, અને એને સીધો સંબંધ છે ત્યાં. છૂટો છે એટલે પોતાનો ઉપયોગ એટલો સ્થૂળ છે. ખરેખર પોતાનો ઉપયોગ એટલો સ્થૂળ છે કે એને પકડતો નથી. રાગમાં દુઃખ ને આકુલતા હોવા છતાં એ પોતાને પોતાને દુઃખ ને આકુલતા નથી દેખાતી. છે ને ન દેખાય તો શું કેવું? વસ્તુ હોય ને ન દેખાય તો શું કેવું? અંધત્વ. અંધત્વ છે યોગદાન રૂપી અંધત્વ કહો, મિથ્યાત્વ રૂપી અંધત્વ કહો, અંધત્વ છે. કૃપાપૂર્ણ કરવું તે સ્થૂળ દોષ છે એમ કે બીજી બાજુ એની ઈચ્છા અનુસાર ન થાય તો એને આકુલતા થઈ જાય. એનું કર્તૃત્વ નથી ક્યાં ગયું? કર્તૃત્વ નથી એમ ક્યાં ગયું? તો કરતા જ થઈ ગયો. બે બધા સ્થૂળ દોષો છે પણ નથી પકડાતા. વસ્તુના સ્વરૂપમાં એ વાત નાખી છે કે તમે દેખાય કે ન દેખાય પણ કોઈ પણ સ્વભાવમાં થાક લાગે છે એવું બને છે કે નહીં? ભલે ઉત્સાહથી ભક્તિ કરે તે તો કેટલી ભક્તિ કરશે, કલાક બે કલાક ત્રણ કલાક, પછી કે હવે તો ગળું કામ કરતું નથી ને ગળું કામ કરે તો પરિણામ પછી કામ કરતા નથી. આપોઆપ કૃપાણ શાસ્ત્ર સ્વાધ્યાય જો શાસ્ત્ર સ્વાધ્યાય કૃપા કરે છે કેટલા કલાક કરશે? એમાં એને શ્રમ પડે છે, એમાં એને થાક લાગે છે, કેમ એમ થાય છે? એ વસ્તુના સ્વરૂપની મર્યાદા આવી ગઈ ત્યાં. એનો સ્વભાવ નથી એટલે એમાં ટકી શકશે નહીં. કોઈ પણ અન્ય વિષયમાં અંતર્મુખથી વધારે તો ઉપયોગ અવસ્થા ટકી શકતો નથી, કેમ કે એનો સ્વભાવ જ નથી. ગમે એટલી એને પર વિષયની રુચિ મળીને રાગ હોય તો પણ ઉપયોગ બદલાઈ જાય, અંતર્મુખથી વધારે ટકી શકે. શુદ્ધાત્માનો શ્રમ પડે છે, થાક લાગે છે, કારણ કે તે આત્માનો સ્વભાવ નથી. એ આત્માનો સ્વભાવ નથી કે એમાં એ સાદી અનંત ટકી શકે. સ્વભાવમાં સાદી અનંત ટકી શકે, રાગમાં ટકી શકે નહીં. કોઈ પણ રાગમાં ન ટકી શકે, શુભમાં અશુભમાં કોઈમાં ન ટકી શકે. વારંવાર સ્વરૂપમાં લીન થઈ જાય છે, થાક ઉતરી જાય છે. એમાં એનો સ્વભાવનો થાક ઉતરી જાય છે, વિતરાગ ભાવમાં ઠરી જાય છે એટલે શુભ ભાવનો શ્રમ ઉતરી જાય છે. ઠરવાનું સ્થાન પોતાનું વિતરાગી પદ પરમેશ્વર પદ છે, એ ઠરવાનું ઠામ છે. પરિણામ ત્યાં જેમ જાણતા જાય છે, ઠરતા જાય છે, જેમ જેમ જાણતા જાય છે એમ આત્મા વિજ્ઞાન ઘન થતો જાય છે. વિજ્ઞાન ઘન થતો એવો આત્મા બાર બધા બધા ભાવોથી નિવૃત્ત થતો જાય છે, નિવર્તતો જાય છે. શુદ્ધાવ સ્વભાવ નથી અને શુદ્ધભાવ આત્માનો સ્વાધીન સ્વભાવ હોવાથી તેમાં થાક લાગતો નથી. તેમાં થાક લાગતો નથી, ઉલટાનો એમાં થાક ઉતરી જાય છે. પ્રથમ સમય દર્શન થાય, શુદ્ધભાવ પ્રગટ થાય ત્યારે અનાદિના પરિભ્રમણનો થાક પહેલો વહેલો ઉતરે, રખડતો રખડતો રખડતો. પરિભ્રમણનો ઘણો થાક લાગ્યો છે એવો જયારે પોતે અનુભવ કરે છે ત્યારે ભાવનિવૃત્તિના પરિણામ રૂપ આવે છે. સમય દર્શન થાય છે ત્યારે એને ભાવનિવૃત્તિ શરૂ થાય છે. પછી જે જ્ઞાન પહેલા ભાવ નીતિ રૂપ થતું હતું તે જ મતિ શ્રુત જ્ઞાન ભાવ નિવૃત્તિ રૂપ થવા લાગે છે. જ્ઞાન તો મતિ શ્રુત જ છે, ઉઘાડતા એટલો બધો વધી જાય છે એવું કાંઈ નથી, પણ અંદરમાં જે જ્ઞાનનો વિષય ભાવ રહ્યું તેવું પોતાનું પરમેશ્વર પદ છે તેમાં ભાવનું કારણ નથી, ભાવનું કાર્ય નથી, એવું ભાવ રહિત તત્વ છે પોતે જ, એ જયારે પોતાને અનુભવ ગોચર થાય છે ત્યારે એને એવું હતું શુદ્ધ જ્ઞાન, નવા ભાવ નહીં થવાનું કારણ થાય છે. તેમ સમય દર્શનમાં તો કેટલી વાર નમસ્કાર કર્યા છે, એમાં એ બતાવવું જોઈએ છે ને. સર્વ પુસ્તકના હેતુ રૂપ લીધું છે
કરે
અભિપ્રાય છે, કુસુમ નો અભિપ્રાય છે, સત્સંગ નો અભિપ્રાય નથી અને કુસુમ નો અભિપ્રાય છે. અભિપ્રાય શું છે? કાર્ય તો પૂર્વ પુણ્યના ઉદય અનુકૂળ બને છે, અભિપ્રાય શું છે? તેને સત્સંગનો અભિપ્રાય હોય છે. જેને કુસંગ છોડવો છે અથવા જેને પોતાનું હિત સાધવું છે તેને દેવગુરુ શાસ્ત્ર જે હિતના નિમિત્ત છે એના સંગમાં જવાનો ભાવ આવ્યા વિના રહેતો નથી. એને ભાવ આવે જ આવે, ભલે અંદરમાં અસંગ થવાની જેની વૃત્તિ છે પણ જે અસંગ થઈ શકતો નથી એને કોઈના કોઈમાના સંગમાં જવાની વૃત્તિ ઉત્પન્ન થયા વિના રહેશે નહીં. બાય પરિણામમાં શું કરશે? કોઈના કોઈને તો સંગ કરશે, એ કોનો સંગ કરે છે? જે એની રુચિ છે એનો સંગ એ કરે છે, જે ગુણની રુચિ છે તો ગુણવાન પુરુષોનો સંગ કરે છે, જે દોષની રુચિ છે તો દોષિત જીવનનો સંગ કરે છે. આ સિદ્ધ હિસાબ છે. બાહ્ય પરિણામ ઉભા છે તો બહારમાં તો સંગ કરશે તો એને કરશે, અથવા જેનો અભિપ્રાય અસંગ તત્વમાં લીન રહેવાનો છે કે સર્વસંગ પરિત્યાગ કરીને હું અસંગ થઈ જાઉં, એવા જીવને પણ એવું અસંગ ચારિત્ર અસંગ આચરણ સ્વરૂપ આચરણ એટલે હદે ઉત્પન્ન ન થાય તો એને બારમાં સંગ કરવાની વૃત્તિ ઉત્પન્ન થાય તો એ ગુણવાન પુરુષનો સંગ કરે, અવગુણનો સંગ કરે. શુદ્ધ ભાવ આત્માનો સ્વાધીન સ્વભાવ હોવાથી તેમાં થાક લાગતો નથી. શુદ્ધ ભાવમાં થાક ઉતરી જાય છે, આતુરતા મટી જાય છે. જીવ શાંત ભાવે, શુદ્ધ ભાવમાં તો જીવ શાંત ભાવે સ્વરૂપમાં ઠરતો જાય છે, ઠરવા લાગે છે એટલે એમાં થાક લાગતો નથી. જેટલું સ્વાધીન તેટલું સુખ છે, આ સુખની પરિભાષા છે. લોકો પણ એમ કહે છે ને કે પરાધીનતામાં સ્વપ્ને પણ સુખ નહીં. શું સ્વાધીન પરાધીન લોકિકમાં પણ આ કોઈ કોઈને દબાણ કરતા હોય, ઉપકાર કરીને દબાણ કરતા હોય તો પણ માણસ દબાણ નથી પસંદ કરતો કે ભાઈ રોટલોનું મરચું ખાઈ લેશો, પણ આપણે આ પરાધીનતા અને તાબેદારી કોઈની જોતી
શું કહે છે એને પ્રાધીનતા અને તાબેદારી કહે છે.
ભાઈઓ ભાઈઓ હોય, કુટુંબ ક્લેશ થતો હોય, ભાગીદાર ભાગીદાર હોય, જેને એકબીજાને એકબીજાનો સાથ રહેતું હોય, જે કાંઈ વધારે ખર્ચ કરતો હોય અથવા ઓલાને ઉપકાર નીચે રાખતો હોય, એ કેટલીક એના ઉપર એવી સમજૂતી કરે કે પેલા ને તાબેદારીમાં રહેવું પડે, તો સ્વતંત્ર સ્વાધીન માણસને દુઃખ થાય છે. એમાં આપણે ગમે તેમ ચલાવશું, થોડું ઓછું ઓછું એને વાંધો નહીં, કોઈ ચીજ નહીં મળે તો વાંધો નથી, પણ આપણે કોઈની તાબેદારી કરવી નથી, સ્વતંત્રતા જોઈએ. એમ કરે છે કે નહીં? દુનિયામાં બે રંગ છે, આમે કે ને આમે કે. એક માણસ દાન આપે તો એને દાનવીર પણ કહે, અને એને એને એમ કે ઉગાડવું છે, દુનિયાની અંદર એક જ ચીજ ને જોવા માટે ગુણ અને દોષ ના પરસ્પર વિરુદ્ધ બે જ્યારે ગુણદોષના વિષયમાં આવા બે દ્રષ્ટિકોણ ઉત્પન્ન થાય છે ત્યારે વિચારવાન જીવે એક વિચારવા જેવો મુદ્દો ઉભો થાય છે કે તો પછી આમાં સાચું શું, આમ કહેનારો સાચો કે આમ કહેનારો સાચો, આ એક પ્રશ્ન ઉભો થાય છે. તો એ પ્રશ્નની સામે એનું સમાધાન શું છે કે સમ્યક પ્રકારે જે કંઈ કરવામાં આવે તે સાચું, સમ્યક પ્રકાર એક એવો દ્રષ્ટિકોણ છે, નિર્દોષ દ્રષ્ટિકોણ છે કે એમાં જે કાંઈ કરવામાં આવે છે તે સાચું, સમ્યક પ્રકારે જે કાંઈ કરવામાં આવે છે તે સાચું, અસમ્યક પ્રકારે જે કાંઈ કરવામાં આવે છે એમાં દોષનું પડખું ઊભું થયા વિના રહેતું નથી. શું એક માણસ દાન દે છે તો દાન દે છે એમાં ખોટું શું કરે છે? એટલું દાન ના આપે કે પોતાને એમાં તકલીફ પડી, પોતાને અનુકૂળતા એવું સૂચવા એ બધું રાખીને વધારાની મૂડીમાંથી દાન આપે છે. એને તો કઈ અવગુણ થવા બીજો અવગુણ કોઈ કહી નહીં શકે કે આ દોષ કરે છે, એમ તો કોઈ નહીં કહી શકે. સામાન્ય રીતે જગત એમ કહેશે કે બહુ સારું કરે છે, પોતાની જરૂરિયાત કરતા વધારો છે એ બીજાને દાનમાં આપે છે અને બીજાને ઉપયોગી થાય છે, આમાં શું અવગુણ થાય? ભલે સમ્યક પ્રકાર નથી ગયો, ચાલો અને સમ્યક પ્રકાર નથી ઉભો થયો, મારા પૈસાનું દાન મેં આપ્યું, જેને જે મૂડી ઉપર જે પૈસા ઉપર મારો અધિકાર હતો એ દાન મેં આપ્યું છે, એ પ્રકારનો અનુપણ કેવી રીતે નિવૃત્ત કરશે? સમ્યક પ્રકાર ઉત્પન્ન કરવો જોઈએ તો જ એ દોષથી બચી શકે. જે મારી ત્યાં આધી પૂર્વકર્મના યોગે જે કોઈ સંપત્તિનો સંયોગ થયો તે વિતરાગ માર્ગના ઉદ્યોગ અર્થે, વિતરાગ માર્ગની પ્રભાવના અર્થે એનો ઉપયોગ થાવ, મારું છે માટે ઉપયોગ થાવ એમ નહીં, કોઈ પણ ધર્મનો કોઈ પણ સંપત્તિનો ઉપયોગ આવો થાય તો તે સદુપયોગ છે, અને આ પ્રકારે ન થાય તો એ દુરુપયોગ છે. બસ એટલે દાનના પાત્ર લીધા છે, એનું કારણ એ છે. દાનના પાત્ર લીધા છે, ઉત્કૃષ્ટ પાત્ર મુનિરાજ છે, પણ એ આહાર દાન ઔષધ દાન સિવાય કઈ દાન, દાન શાસ્ત્ર દાન સિવાય કોઈ દાન સ્વીકારતા નથી. દાન ચાર પ્રકારના છે, અભય દાન એમ કોઈ પ્રતિકૂળતા આપે તો પણ પ્રતિકૂળતા દૂર કરવી,
આનંદ ઔષધ તો એ ઉદ્દેશિકપણે લેતા નથી, પણ અનુદ્દેશિકપણે દેવામાં આવે છે અને શાસ્ત્રદાન કરવામાં આવે છે. એથી મધ્યમ પાત્ર છે એ પંચમનું સ્થાન વર્તી છે, અને એથી જગન્ય પાત્ર છે તે સમય દ્રષ્ટિ છે એટલા માટે દાનમાં એ પાત્ર કરવામાં આવે
છે. એ સિવાય બાકી
પાત્રમાં નથી આવતા. જે સાધનો છે એને સામાન્ય રીતે જરૂરિયાત હોય ત્યાં સાધનને વાત્સલ્ય અનુરાગથી જે દાન છે એ દાન સંમત કરવામાં આવ્યું છે, પણ એથી આગળ જવાનો તો નિષેધ છે. પછી કુપાત્ર દાન થઈ જાય છે, પછી એનો જે મિથ્યા અભિપ્રાય એને પોષણ કરવાનું દાન થઈ જાય છે. એટલે જે અનુકૂળ અભિપ્રાયવાળા છે, જે વિતરાગ માર્ગે ચડવા માટેના અભિલાષી જીવો છે, એવા જીવોને એની અભિલાષા જોઈને એના પ્રત્યે વાત્સલ્ય આવે છે, તો એ તો સંમત કરવામાં આવે છે. એથી વધારે આગળ સંમત કરવામાં આવતો નથી. એ વાત્સલ્ય ખરેખર તો ત્યાં ફૂલ બાંધે છે એના કરતા પાપ વધારે બાંધે છે. પરિણામ કોઈ નિષ્ફળ નથી, સર્વ પરિણામ સફળ છે જેવું હોય તેવું. તો જેટલો કષાય મંદ છે એટલું પુણ્ય બાંધે છે, પણ કષાયની મંદતા કરતા મિથ્યાત્વનું પાપ મોટું હોવાથી ત્યાં પાપ બાંધે છે. ગુરુદેવ તો સ્પષ્ટ કહેતા કે મિથ્યાત્વનું પાપ મોટું છે. સોદાબાજી કરી હોય ત્યાં લાખ ખર્ચું છે, 7 લાખ ની આવક થઈ જાય તો સારું, ધંધામાં તો તીવ્ર પાપ છે, એ તો ઘટવો પડે છે, એ તો તીવ્ર પાપ છે. એવું ન હોય, એવું ન રાખે. ઘણા એવા હોય છે બંધ કશાય તો ભાઈ મારે છે ને 10 લાખ ની મૂડી ઉપર જેટલા વધે ને
10 લાખ
મારા માટે
નાખવા,
પણ
10 લાખ
તો રાખે. બધું એવા હોય છે ને, ભાઈ આપણે આપી દઈએ બધું પછી થાળ મોશે નથી નીકળતા. જેટલું સ્વાધુ એટલું સુખ છે.
ભણાવવા માટે
કરવા જેવું લૌકિક દાન નો પ્રકાર કરવા જેવો નથી. લૌકિક દાન નો પ્રકાર છે એમાં પડવા જેવું નથી, કરવું ને કરાવવું અનુભવ. તારી પાસે હોય, બીજાની પાસે હોય, તારે કરવું કરાવવાનું અનુભવ્યું હોય તો વિતરાગ માર્ગ ની અંદર કરજે, કરાવજે. લૌકિક માર્ગમાં હંમેશ નહીં, લૌકિક દુનિયામાં શું છે, તમે પાક માંગવાના છે, શું કરવાના છે, સાધારણ વાત્સલ્ય લીધું ને, સાધારણ પ્રત્યે વાત્સલ્ય લીધું ને, મિથ્યાત્મ પોષણ પણ અપાય નહીં. દરેક વાતને ઊંડેથી વિચારવી પડે છે. વિતરાગ માર્ગની અંદર સાદામાં સાદી દેખાતી વાત જરા ઊંડેથી વિચારવી પડે છે. આ વિષય તત્વદૃષ્ટિનો છે અને બધું તત્વદૃષ્ટિએ એનું મૂલ્ય કરવું પડે છે. કેમ કહીએ, એના અભિપ્રાયને પુષ્ટ કરવો છે. કોઈની પાસે મૂડી છે એ તો મર્યાદિત છે, બરાબર છે. તમારી પાસે 5,25,00,000 જે હોય છે મર્યાદિત છે. એમાંથી તમારે દાન દેવું તો પણ મર્યાદિત છે, બરાબર છે. જયારે મૂડી મર્યાદિત છે તો દાન દેવું એ ઓટોમેટિક મર્યાદિત છે. હવે એને ક્યાં વાપરવો, એને વિરોધ કરવાનો. જો અહીંયા વાપરશો તો બીજા નહીં વાપર્યો તો શું? ક્યાં કાપ મૂક્યો તમે? તો તમારા માર્ગ ઉપર કાપ મૂકવો છે. મનમાર્ગ બાજુ જવું છે, આમાં વિવેક કેટલો? અહીંયા વિવેક કરવાનો વિષય છે. સદવિવેક ક્યાં કરવો? જ્યારે એક આર્થિક શક્તિ ગણવામાં આવે છે તો હું વ્યય ક્યાં કરવો? નિયમસારમાં એક પરિભાષા લોભની બાંધી છે. હું કેવું કેવું સરસ પરિભાષા, એમાં કોઈ ફોટો કાઢ્યો એવું નથી કે જ્યાં ખર્ચ કરવા યોગ્ય છે એવું જે સુસ્થાન, સુયોગ્ય સ્થાન, સુયોગ્ય પ્રકાર, ત્યાં ધનના વ્યયનો અભાવ કરવો એનું નામ લોભ છે. ત્યાં વૃત્તિ સંક્ષેપ થાય એનું નામ લોભ છે. યોગ્ય સ્થાનમાં ધનના વ્યયના અભાવને લોભ કહે છે. યોગ્ય સ્થાનમાં ધનનો વ્યય કરવો એ તો પ્રશ્ન જ નથી. કેમ કે પોતાની શક્તિ મર્યાદિત છે. 10 રૂપિયા વાપરવા છે, એમાં 5 બીજે વાપરતા તો 5 અહીંયા કાપ પડ્યો હોય તો સીધી વાત છે. માણસ વાપરવાનો છે તો મર્યાદિત વાપરવાનો છે. કોઈની ઘણી અનલિમિટેડ મૂડી છે એવું તો છે નહીં. જે છે એની લિમિટ છે. તો અહીંયા વાપરશે તો અહીંયા નહીં વાપરે. હવે ક્યાં વાપરવું એને વિવેક કરવાનો છે. સીધી વાત છે. એટલે હું ચોખ્ખી વાત કરીએ તો જેને દાન કરવું હોય તેને પોતાનું દાન કરવાની વૃત્તિમાં વધુમાં વધુ લાભ ક્યાં થાય એનો એને વિચાર કરવો ઘટે છે. દાન તો જે દાન છે એવું છે, 100 ગયા તો 100 ગયા. શું કાદવમાં નાખવા છે કે કઈ ઊંડું નીકળે ત્યાં નાખવા છે? બસ આટલું વિચાર કરવાનો છે. તમારે તો પ્રભુની હાથમાંથી પડાય એ થઈ ગયા, ક્યાં ગયા એ તમારે વિચાર કરવાનો છે. તો એવું પણ છે કે પોતે ખર્ચ પણ કરે અને એનું વળતર ન મળે એવું પણ ઈચ્છે. અરે ખર્ચ કરે એનું વળતર ઓછું મળે એમ પણ કોઈ ઈચ્છે એની ડાયો માણસ. તો મારું 100માં 100 નું વળતર મળે તો હું 100 આપું. 100માં તમે 95 નું વળતર આપો તો હું 100 શું કરવા આપું? હું 95 આપું એમ જ કેવી સીધી વાત છે. એટલે એને ઊંડેથી વિચાર કરવો જોઈએ. આપવા યોગ્ય સ્થાન કયું છે? ગમે ત્યાં ખુદાવાનું કોઈ અર્થ નથી.
ગમે તેવા પોતાના ભાવ થાય દેવશાસ્ત્ર ગુરુનો અનુમોદન ભાવ આવી જાય છે. પછી દાન ગુરુ હોય તો બીજું કોઈ
ભાવ પણ વાત હોય તો સીધી વાત છે. જે આત્મા પોતાનું સર્વસ્વ છે, આત્માને દુઃખ થાય ન થાય ને સુખ થાય એનું સર્વસ્વ છે. તો સીધી વાત છે કે એને એનું શરીરને વિરુદ્ધ થવું જોઈએ. એનાથી વિરુદ્ધ કેમ કહેવાય જવાનો પ્રશ્ન નથી. જેટલું સ્વાધીન તેટલું સુખ છે. સ્વભાવ સિવાય બધું દુઃખ જ છે. પોતાના આત્મ સ્વભાવને છોડીને જરાક આગો ગયો બહાર ગયો એટલે દુઃખ છે.
સ્વભાવ સ્વાધીન છે, સ્વભાવમાં રહેવું તે સ્વાધીનપણું છે, અને બહાર જવું તે પરાધીનપણું છે, એમાં દુઃખ દુઃખને દુઃખ છે. પરિણામ ઉપયોગ બહાર ગયો કે એનું આકુરતા ઉત્પન્ન થઈ છે નહીં, ગુરુદેવ તો બહુ કઠોર ભાષામાં એ વાત કરનાર કે બહાર ગયો, બહાર જવાનો રસ લીધો કે ઝેરના પ્યાલા પીએ છે, શું કે ઝેરના પ્યાલા પીએ છે, સ્વભાવ સિવાય બધું દુઃખ છે. એ વસ્તુનું સ્વરૂપ છે એમ, કેમ વસ્તુ સ્વરૂપનું બોલ છે, આવું જ વસ્તુનું સ્વરૂપ છે. સૂતરના ફાળકામાં ઘૂંચ પડે છે, સૂતરની અંદર, સૂતરના દોરાની, એમાં ચૈતન્ય અને દોરાની રૂપમાં આવી છે. ચૈતન્ય દોરાની અંદર અનાદિની ઘૂંચ પડી છે. ગુંજ પડેલું સૂતર હોય કે વગર ગુંજ પડેલું સૂતર હોય, એના વજનમાં ફેર પડતો નથી, એના લંબાઈમાં ફેર પડતો નથી, અવસ્થા ફેરે. ફેર એટલો છે કે ગુંજ પડેલું સૂતર કામમાં આવતું નથી. સૂતરનો ઉપયોગ મિટાડવાનો, ગુંજ પડી હોય તો મિટાડી શકાય નહીં. એને સૂતર તેનું તે છે, વજન એનું એ છે, લંબાઈ એનું એ છે, અવસ્થા ફેરે એનો ઉપયોગ થતો નથી. એનું ચૈતન્ય દોરાની અંદર અનાદિની ગુંજ પડી છે. સૂતરના ફાળકામાં ગુંજ પડી હોય તેને ધીરેથી ઉપયોગ કરે તો છીરો હાથમાં આવે અને ગુંજ નીકળી જાય. આ ગુંજ ઉકેલવાની એક પદ્ધતિ બતાવી કે એનો છીરો શોધવો પડે. જો છીરો ન મળે તો ખેંચા ખેંચ કરે, એમાં કઈ ગુંચ નીકળે નહીં. ઘડી કાને ખેંચે, ઘડી આ બાજુથી ખેંચે, ઘડી આ બાજુ દોરો તૂટી જાય ને, કારણ ગુંચમાં ગાંઠ પડી હોય એ વધારે મજબૂત થાય. ગુંચ પડે એમાં ગાંઠો પડી જાય છે, ગાંઠ પડે એ વધારે મજબૂત થાય. ખેંચા ખેંચ કરે, ગાંઠ પડી જાય, વધારે મજબૂત થાય. હું જો છેડો હાથમાં આવે તો એ છેડાથી ખોલતો જાય. ગુંચ ઉકેલવાની પદ્ધતિ છે. જો છેડો હાથમાં આવે તો ગુંચ નીકળી જાય, ગુંચ ઉકેલી શકે. તેમ ચૈતન્ય દોરામાં પડેલી ગુંચનો દેવથી ઉપયોગ કરે તો ગુંચ નીકળી શકે છે. આ સિદ્ધાંત લેવો છે, દ્રષ્ટાંત સૂત્રનો છે. સિદ્ધાંત એ છે કે ચૈતન્ય દોરામાં ગુંચ પડી છે. શેની ગુંચ પડી છે? એકત્વને ગુંચ પડી છે. રાગ ને પર સાથે, રાગ ને દેહ સાથે, રાગ ને સંયોગ સાથે એકમિકપણાની ઘૂંચ કરી નાખે છે. પર પ્રવેશ ભાવની ઘૂંચ છે, ઘૂસી જાય છે પરમાં, અથવા માને છે કે પર મારામાં ઘૂસી ગયું છે. બીજા પદાર્થની મારા ઉપર અસર થાય છે એ મોટી ગૂંચવણ છે. કર્મના ઉદયની આત્મા ઉપર અસર થાય છે એ મોટી ગૂંચવણ છે. એ ગુંચ એકત્વની પડેલી છે. જ્ઞાન વગર તો ક્યાંથી જો એ જાણે નહીં તો એની સાથે એક છું એ વાત ક્યાંથી ઉભી થાય? જુદો પાડો બે દ્રવ છે, દ્રવ મળતા નથી, અથવા જ્ઞાન અને રાગ એક થતા નથી. ગુંજ તો પાડી છે એક માનીને, જુદા છે અને જુદા જાણી, જુદા છે અને જુદા અનુભવે, જુદા છે એનું જુદા પણ પોતાને રહે તો ગુંજ નીકળી જાય, જુદા પણ ન રહે તો ગુંજ નીકળે. આ સિદ્ધ જે જ્ઞાન માત્ર જ્ઞાન સ્વરૂપે છે એને માત્ર જ્ઞાન સ્વરૂપે અનુભવ કરવો. જ્ઞાન માત્ર નો, જ્ઞાન માત્ર પણ અનુભવ કરવો. ચૈતન્ય દોરામાં
એકત્વની પડેલી ઘોષણા ધીરજથી, ધીરજથી એટલે અંતરના સૂક્ષ્મ ઉપયોગી કરીને પોતાને કોનો અનુભવ થાય છે? જ્ઞાનનો કે રાગનો? પોતાના અનુભવને એને તપાસો, અવલોકન કરો. આ જીવને અનુભવ કોનો એમ કે છે, વેદન કોનું છે? જ્ઞાનનું વેદન છે. જ્ઞાનને જ્ઞાન વેદન સિવાય બીજાનું વેદન થવું અશક્ય છે. ગુરુદેવ તો ક્યાં સુધી કહે છે કે ભલે તું સફળ પ્રકાશક છો તો પણ પરનું વેદન નથી કરી શકતો. પરનું પ્રતિબિંબ પડે એને પરને જાણ્યું એમ ભલે કહેવાય, પણ તું પરનું વેદન હરગીજ કરી શકતો નથી. અરે સ્વબ્રહ્મનું વેદન નથી કરી શકતો. સ્વબ્રહ્મને એનું પણ પ્રતિબિંબ તારામાં પડે છે કે મારું સામર્થ્ય આટલો. વેદન તારી પર્યાયનું થાય છે. નિગોભની પર્યાય હોય કે સિદ્ધની પર્યાય હોય, વેદન પર્યાયનું પર્યાય હોય. આ સિવાય વેદનનો ક્યાંય અધિકાર નથી. આગળ પાછળ દ્રવ્યનું વેદન નથી કરી શકતો. દ્રવ્યને જાણી શકે છે, વેદી શકતો નથી. એમાં અહમ પણ કરે છે એટલે એવી ભાષા આવે કે એને સ્વદ્રવ્યનો અનુભવ કર્યો, સ્વદ્રવ્યનો વેદન એમ પરમાં એકત્વ કરે ત્યારે એવી ભાષા કરી શકાય છે કે એને ગોળ ખાધો, એને સાકર ખાધી, એને ઠંડીનો અનુભવ કર્યો, ગરમીનો અનુભવ કર્યો, પણ અનુભવ કરી શકતો નથી. પણ એકત્વ બુદ્ધિ થાય છે એટલે એની ભાષા થાય છે, વ્યવહારની કરી શકતો નથી. વેદન તો વેદન ભાવમાં જ થાય છે, એથી બહાર વેદન જઈ શકતો નથી. તો અંતર સૂક્ષ્મ અવલોકનથી પોતાના વેદનને એટલે અનુભવ દ્રષ્ટિથી પોતે જોડે તો એને પોતાથી બધું જુદું છે એમ જણાશે. પોતાના વેદક ભાવથી રામ જુદો છે એમ જણાશે, શરીરાદી જુદું છે એમ જણાશે, શરીરની સાતા સાતા જુદા છે એમ જણાશે, બીજું બધું જુદું છે એમ જણાશે.
પર્યાયનું વેદન કરે છે કઈ તો પર્યાયમાં તો જ્ઞાન થાય,
જ્ઞાનનું
વેદન છે.
જ્ઞાનને જ્ઞાનનું વેદન હોય છે. જ્ઞાનમાં જ્ઞાન સિવાય બીજા કોઈનું વેદન થવું અશક્ય છે. 92, 93, 94, 95, 96 ગાથા આના ઉપર છે. કરતા કર્મ અધિકાર ને સમય સારા આત્મા જેમ શીત ઉષ્ણ રૂપે થઈ શકતો નથી તેમ આત્મા શીત ઉષ્ણને વેદી શકતો નથી. જાણી શકે છે કે આ ઠંડુ છે ને આ ગરમ છે. એમ જ આ આત્મા રાગ દ્વેષને જાણે છે એ રૂપે થઈ શકતો નથી. રાગ દ્વેષ રૂપે સ્વભાવે કરીને આત્માનું થવું, જ્ઞાને કરીને આત્માનું થવું અશક્ય છે. અશક્ય શબ્દ વાપર્યો છે, થઈ શકતો નથી. જ્ઞાનમાં જ્ઞાન સિવાય બીજાનું વેદન થઈ શકતું નથી અને જ્ઞાનમાંથી જ્ઞાન વેદનનો ત્યાગ પણ કદી થઈ શકતો નથી. જ્ઞાન કદી જ્ઞાન વેદનને છોડે એવું બની શકતું નથી. જળ થઈ જાય. સવાલ એટલો છે કે જો તારું લક્ષ્ય પર અને રાગ ઉપર છે તો તે જ્ઞાન વિજ્ઞાન તિરોભૂત થઈ ગયું છે, અને જો તારું લક્ષ્ય તારા સ્વ ઉપર છે તો એ જ્ઞાન વિજ્ઞાનનો આવિર્ભાવ થાય છે. આવિર્ભાવ થાય તો તને સારી રીતે એનો અનુભવ માલુમ પડે છે, અને જો તિરોભૂત થાય તો તે અનુભવાતું હોવા છતાં નહીં અનુભવાતું હોય તેવી રીતે તારો અનુભવ વર્તે છે. આ સ્થિતિ છે. બાકી જ્ઞાન વેદનનો ત્યાગ થઈ શકતો નથી, ન તો જ્ઞાનમાં બીજાનું વેદન ગ્રહણ કરી શકાતો નથી. એ વસ્તુની સ્થિતિ વર્ણન કોઈ રીતે થઈ શકતો નથી. જાગૃતિમાં આવીને જ્ઞાન માત્ર ને ગ્રહણ કરવું એ એનો છેડો છે. તો હું જ નીકળી શકે છે તો બરાબર નીકળી જાય છે, ન નીકળે એવું બનતું.
જય ભગવાન શ્રી કાંત દેવ જય ભગવાન જય શ્યામ જય મોહન જય.